અવ્યક્ત દ્વારા શુદ્ધાત્મા સમજાવો છો. અવ્યક્ત એવું જે વિશેષણ આત્માને એના દ્વારા શુદ્ધાત્માને સમજાવો કે અવ્યક્ત વિશેષણને શુદ્ધ કરે છે. અદ્રવ્ય સ્વરૂપ લોક, અદ્રવ્ય સ્વરૂપ જે લોક છે જે જ્ઞાન છે, એમ પેલા અંતે કહ્યું કે અદ્રવ્યમાં આ દેહાદીથી માંડીને જગતના બધા જળ અને ચેતન પદાર્થ, આ મોટર બંગલા આડી વાડી માતા પિતા કુટુંબ પરિવાર દેવગુરુ શાસ્ત્ર આખું જગત પોતાના શુદ્ધાત્મા સિવાય જેટલું આખું તત્વ બહારનું છે લોક છે એ આત્મા માટે જ્ઞાન છે. અહીંયા એને નિમિત્ત તરીકે સંબોધન કર્યું નથી. શું કહ્યું? જો તમે તમારા આત્મા સિવાય જગતના બીજા પદાર્થોમાંથી કોઈ પણ એક પદાર્થને નિમિત્ત બનાવશો તો નૈમિત્તિક વિકારી અવસ્થા પ્રગટ થઈ જશે. એટલે ધર્મ થશે નહીં. કોઈ શબ્દ પીડે છે જ્ઞાન છે તે નિમિત્ત છે. જ્યારે સામે જ્ઞાન છે તો અહીંયા જ્ઞાન છે. જો તમે જગતના પદાર્થોને નિમિત્ત બનાવો તો અહીંયા રાગાદી નૈમિત્તિક અવસ્થા ઉત્પન્ન થાય, એટલે સંસાર ઉભો થઈ જાય. અને જો જગતના પદાર્થને તમે જ્ઞાનપણે જાણો, જ્ઞાનપણે ક્યારે જણાય? કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય ત્યારે. ક્યાં સુધી જ્ઞાન ન કહેવાય? મોહરાજ રીતે પરણવો તમે અને કહો તમે કે આ દુકાન વાળું જ્ઞાન છે, પણ જ્ઞાન ક્યાંથી થયું? જ્ઞાન વિના, જ્ઞાન વિના જ્ઞાન નામ ન પડે. પર પદાર્થ જ્ઞાન તું ક્યાંથી તને ભાઈ? કેમ કે તું તો મમતા કરે પર પદાર્થમાં. તો પર પદાર્થ જેના ઉપર મમતા છે એ તો મમતા અહીંયા થઈ એટલે મમતાનું નિમિત્ત થયું. માટે કહે છે કે જગતમાં કોઈ પદાર્થ નિમિત્ત નથી. એક વખત એવું બન્યું કે પરમાણુઓ બધા ભેગા થયા, દરેક કર્મના નવ કર્મના બધા એની સભા મોટી ભરાવી. આ બધા અજ્ઞાની બધા આપણને નિમિત્તે 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 કહ્યું છે કે આ તો આપણું નામ બગાડી લઈશું. પંચમ કાળના અજ્ઞાનીઓ આપણું નામ તો નિમિત્ત નથી, આપણું નામ તો ગુણ છે. બધા અંદર અંદર સભામાં મોટી સભા ભરાણી, પરંતુ ફૂટબોલ પરમાણુ ભણા ને. હવે કરવું શું? આપણું નામ બગાડી લઈશું. અજ્ઞાનીએ આપણે શું આપણું નામ, અને આપણને એ નામ આપે છે કે આ નિમિત્ત, આ નિમિત્ત આવ્યું, આ નિમિત્ત આવ્યું, આકરું નિમિત્ત આવ્યું, આ કર્મનો ઉદય નિમિત્ત છે. હવે શું કરવું? ત્યારે વિચાર પૂરો કે આપણે સોમગઢના સંત પાસે જવું કે ભાઈ અમારું નામ નિમિત્ત છે કે અમારું નામ નિમિત્ત છે? ત્યાં બીજા એક પરમાણુ ડાયો હતો એ ભોગ્યો કે રહેવા દે. જો આપણે સોમગઢની આશ્રય લેશું અને સોમગઢનું નામ લઈ અને જો બીજાને કહેશું કે અમારું નામ નિમિત્ત છે અને સોમગઢના સંતે કહ્યું તો કોઈ માનશે નહીં. આપણે તો આખા જગતને કહેવું છે ને, થોડા માને એનું કઈ નહીં. ત્યારે હવે શું કરવું? કે આપણે પેલી હિસ્સે મહાવીદેવ ક્ષેત્રમાં આ તો બ્રાન્ચ છે, આ તો બ્રાન્ચ ઓફિસ છે. હે બધું તો શંકર સર્વજ્ઞ પરમાત્મા હે બધું કહેવાય. ત્યારે આપણે એમ કરો, આપણે અહીંથી પાંચ પ્રતિનિધિ મોકલો, એને પાંચ પરમાણુઓની ચૂંટણી કરી મોકલવા માટે. એટલે ગયા મહાવીદેવ ક્ષેત્રમાં પાંચ પરમાણુ, ત્યાં તો કઈ પૂછવાની જરૂર ન પડે. કેમ કે અહીંયા જઈને કઈ પૂછો, ત્યાં તો એના જ્ઞાનમાં આવી ગયું. પરમાણુ જ્યાં ગયા પાંચ ત્યાં જીવી જરૂર છૂટી કે તમારું નામ જ્ઞાન છે, તમારું નામ નિમિત્ત નથી. જો આપણે કહેતા હતા એમાં આવ્યું જવાબ, આવ્યા પાછા ભારતમાં. ભારતમાં આવીને મીડા કેવા કે એમાં જ્યાં સોનગઢના સંતના શિષ્યો હતા ને, એ તો કે યથાર્થ છે, અમે તમને જ્ઞાન તરીકે સ્વીકારીએ છીએ, અમે તમે નિમિત્ત માનતા નથી.
અને પછી ચારે બાજુ ગયા અરે તમે નિમિત્ત છા શાસ્ત્રમાં લખ્યું છે, કર્મનો ઉદય નિમિત્ત છો, કર્મનો ઉદય નિમિત્ત છો, શાસ્ત્ર વંચાવ્યું પાંચ પરમાણુનો. એટલે પણ અમે સર્વજ્ઞ ભગવાન પછી જોઈને આવ્યા, હૃદય સુખમાંથી આ ફરમાન આવ્યું છે કે તમારું નામ નિમિત્ત નથી પણ તમારું નામ છે. આ એવું બોલું એમ અહીંયા સાદર કે છે કે નિમિત્ત નથી પણ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન તરીકે તમારો વિચાર આવશે ત્યાં અહીંયા જ્ઞાન પ્રગટવા લાગશે. જો તમે પર પદાર્થને નિમિત્ત છે નિમિત્ત છે તો અહીંયા નૈમિત રાગ મોહ દ્વેષ ક્ષમતા ભાવ ઉત્પન્ન થશે. માટે જગતમાં કોઈ પણ પદાર્થને તમે નિમિત્તપણે ન જુઓ. જગતના પદાર્થ બધા જ્ઞાનને જોઈ છે. માટે શું છે કે છદ્રેસ્વરૂપ લોક છે જે જ્ઞાન છે. આ જે મોટર છે એમના ભાઈએ કીધું, રાયચંદભાઈ શું નામ, હા રાયચીભાઈ, કે આ ઓડિન મોટર મેં કહ્યું નીચે મોટર કાઢી, પછી મેં કહ્યું કે આ હાઈબ્રા પછી એને એમ કહ્યું કે આ મોટર મારી નથી, એનો સ્વામી પૂતગલ છે, એનો સ્વામી હું નથી, અને એનો સ્વામી જ્યાં પૂતગલ છે ત્યાં એના જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું, એના પછી મોત છૂટી જાય છે. જગતના બધા પદાર્થો દેવ ગુરુ શાસ્ત્ર પણ જ્ઞાન છે, નિમિત્ત નથી. પરમાર કૃષ્ણની આ વાત છે, કબૂલ ઊંચા છે, માગણી કરી ઊંચી તો પછી ઊંચી જતા હશે. ઉપયોગ જે નિમિત્ત છે, અમુક નિમિત્ત અમુક નહીં, એમ બે ભગલાય છે. આ વાત દિલ્હીમાં 12 વર્ષ પહેલા કહી હતી કે જગતમાં કોઈ લિમિટ નથી. હવે બે મોટા પગલી વાંચન તારો જ્ઞાના બાર કોઈ દોષ પેલા લિમિટ છે જગતના પદાર્થ છે એ તો નથી. સમજો એવું ક્યાંથી એમાં સમજાયા કે જો તમે જગતના પદાર્થને લિમિટ બનાવો તો અહીંયા રાગાદી નૈમિત ભાવની ઉત્પત્તિ થાય, અને રાગાદિક નૈમિતની ભાવની ઉત્પત્તિ ક્યારે થાય કે આત્મા સ્વભાવને ભૂલે, જ્ઞાન પ્રગટ ન થાય, અજ્ઞાન પ્રગટ થાય તો એ રાગનો કરતા આત્મા બને ત્યારે જગતના પદાર્થ નિમિત્ત થાય અને પરિણામને નૈમિત્તિક કહેવામાં આવે. માટે કરતા કર્મ સંબંધ રાગની સાથે થઈ જાય છે. પર પદાર્થને નિમિત્ત બનાવતા શું કહ્યું, પર પદાર્થને જ્યાં નિમિત્ત બનાવે ત્યાં પોતે રાગની કરતા બની જાય. અહીંયા રાગની સાથે કરતા કર્મ સંબંધ બન્યા વિના પર પદાર્થની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘટી શકતો કરતી આમ પડી જાય એમ છે. ભાઈ કરતી પડી ગઈ માર્મિક વાત છે કે જ્યાં તમે જગતના પર પદાર્થને નિમિત્તપણે દેખશો તો ત્યાં તેના પ્રત્યે રાગ અને દ્વેષ થાય છે. હવે રાગ અને દ્વેષ તો અહીંયા થાય છે, નિમિત્તો અહીંયા છે. નૈમિત તો આત્માના પરિણામ છે, વિભાવિત વિકારી તો એ પરિણામનો આત્મા કરતા બની જાય. એટલે પર પદાર્થની સાથે નિમિત્ત નૈમિત સંબંધ માનતા આત્મા નૈમિતની સાથે કરતા કર્મ સંબંધ થઈ જાય છે તો અજ્ઞાન બને છે. અને જો જગતના પદાર્થને તમે જ્ઞાન પણ જોશો તો અહીંયા જ્ઞાન પ્રગટ થશે. જ્ઞાનમાં જ્ઞાન હોય, નૈમિતનું નિમિત્ત હોય, જ્ઞાનનું નિમિત્ત નહીં. નૈમિત હોય ત્યારે નિમિત્ત કહેવાય. માટે સદ્રેસ્વરૂપ લોક જે જ્ઞાન છે. હવે જે જ્ઞાન છે અને વ્યક્ત છે, જ્ઞાન છે અને વ્યક્ત છે. એ વ્યક્ત એમ કેમ કહ્યું, આત્મા અવ્યક્ત અને જગતના પદાર્થ વ્યક્ત, એ તો બહુ વ્યક્ત. આત્મા વ્યક્ત અને જગતના પદાર્થ પણ વ્યક્ત. પણ જે વ્યક્ત કહીને આત્માથી જુદો પાડે છે એને એ દ્રવ્યને જુદા છે એમ બતાવવું છે. તો જુદાપણું બતાવવા માટે આત્માને અવ્યક્ત કહે છે અને જગતના પદાર્થને વ્યક્ત કહે છે. તો છે વ્યક્ત છે એટલે છદ્રેસ્વરૂપ લોક જ નહીં છે. આમાં રાગની વાત તો થઈ ગઈ છે, આ છબળમાં રાગ નહીં આવે. તમે જો એમ કહેશો કે રાગની વાત પછી આવશે, પછી આવશે, રાગની વાત આમાં આવવાની નથી. એમાં આત્મામાં રાગ જ નથી, આત્મામાં રાગ નથી. હે નથી જરૂર. હા બહુ સરસ, બહુ સરસ. હા 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 નથી જરૂર નથી. હા હા રાગ વગર જીવી શકાય છે. હો ઈચ્છા વિના જીવી શકાય છે, વેપાર વિના જીવી શકાય છે, હાલવા ચાલવા સિવાય જીવી શકાય છે, રોટલા દાળ શાક ભાત ન ખાય તો પણ જીવી શકાય છે. જીવ તો શક્તિ થી આત્મા જીવે છે નિત્ય. મારું જીવન તો ચેતના પ્રાણ છે. મારું જીવન રોટલા દાળ શાક ભાત તો ઈચ્છા કે વિકલ્પ કે રાગે મારું જીવન નથી. અદ્રવ્ય સ્વરૂપ અધ્યાત્મની વાત એક વાર બીજા પડખાની વાત સંભળાવે છે કે એક પડખું તો અનુભવમાં છે પણ બીજું પડખું પોતે નવું ઊંડું લોભ થઈ ગયો. કેમ કે સંભળાવનારા અજ્ઞાની બધા પર્યાય દ્રષ્ટિ વાળા દ્રવ્ય દ્રષ્ટિ તો છે નહીં એટલે બીજા પડખાનું તો બોધ જોઈ ગયો અને બોધ દેનારા પણ ગયા. કોના વળી આપણા નસીબ જોકે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત આત્મજ્ઞાની ગુરુ મળ્યા અને બીજા પડખાનું આપણે બોધ આપે. મારો આત્મા અન્ય છે એટલે મોટર થી અન્ય છે કે નહીં? આ લક્ષ્મીચંદભાઈ નો આત્મા ભોજન મોટર 1.5 લાખ ની 2 લાખ ની જો હોય બધાની પાસે લાખ લાખ ની મોટર તો ચાલે. પણ એ છ દ્રવ્ય સ્વરૂપ જ્ઞાન છે, નિમિત્ત નથી. જો તમે એ મોટર મારી છે તો એ મોટર જ્ઞાન નથી પણ મોટર નિમિત્ત થઈ. અને અહીંયા મોહ નૈમિત ભાવ છો, એ મોહ નો આત્મા કરતા બની ગયો એટલે જ્ઞાતા નથી, એટલે જ્ઞાતા નથી એટલે જ્ઞાન પ્રગટ નથી, જ્ઞાન પ્રગટ નથી એટલે મોટર જ્ઞાન થઈ. મોટર જ્ઞાન ક્યારે થાય કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય ત્યારે મોહ રહિત જ્ઞાન હો. મોહ રહિત નું જ્ઞાન તેને જ્ઞાન કહેવાય. મોહ સહિત નું જ્ઞાન થી તો અજ્ઞાન માં જાય છે, એ તો નૈમિત ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી. બહુ વિચારવું પડશે કરુણભાઈ, ઊંડા ઉતરી જવું પડશે. ઊંડા ઉતર્યા વિના આ દરિયામાં હે એ નૈમિત જ નથી, તેથી નિમિત્ત નથી. કોઈ મોહ ભાવે જે પ્રણમે કે મોટર મારી તો મોટર નિમિત્ત, દીકરો નિમિત્ત, દુકાન નિમિત્ત, જ્યાં જ્યાં મોહ ત્યાં ત્યાં નિમિત્ત હોય હોય ને હોય. પણ હું તો જ્ઞાતા અવ્યક્ત પરમાત્મા છું તો કોઈ નિમિત્ત છે? કેમ કે મોહ છૂટી ગયો, જ્ઞાન રહી ગયું, જ્ઞાન રહી ગયું ત્યારે કે છે કે છાત્રી જ્ઞેય છે મારો મોહ નથી. કોઈ દ્રવ્યો મોહ છોડવાની ચાવી છે. મોહ ઉત્પન્ન કરે તો પરપદાર્થ ને નિમિત્ત કહેવાય. અહીંયા તો હવે મોહ ના નાશ નો ઉપાય બતાવે. મોહ તો છે અને જગત ના પદાર્થ ને નિમિત્ત બનાવે છે પણ જગત ના પદાર્થો એક સમય એના જ્ઞાન નું જ્ઞાન થયું નથી. પર પદાર્થ જ્ઞાન પરમાણુ ગયા સુમંદર ભગવાન પાસે કે અમારું નામ અજ્ઞાન એ બગાડી નાખ્યું છે, મૂળ નામ અમારું જ્ઞાન છે, અમારા કોઈમાં નામ નિમિત્ત નથી. ગાંડા અમને નિમિત્ત છે, ગાંડા ભાવે પરણમી જાય તો અમને નિમિત્ત બનાવે છે. હા બસ એટલું એક લીટી બસ છે, આગળ વધી જાય. હવળા ભાવો ને હવળે જાણી આવે છે એ એવો ચમત્કાર છે જીવવાની. આ કઈ નવી નથી, જીવવાનું સાંભળતા એની મતી સુલતી જાય છે. જે ઉલટી મતી છે, ઉલટી મતી છે ને એ સુલતે એવો આમાં ચમત્કાર છે જીવવાની. એટલે સમયસાર નથી, ચમત્કાર છે. ઘણા જેવો સમયસાર થી સમય દસમે થાય આ ભારતમાં 2000 કેટલાકના તો નામ પ્રસિદ્ધ છે, કેટલાકના નામ આપણી જાણતા નથી. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એ ખરો, એટલો આત્મા છે અહમ બ્રહ્મ જગત મિથ્યા એમ નથી. છ દ્રવ્ય છે, છ દ્રવ્ય સ્વરૂપ લોક છે અને હું પણ છું. પણ મારે ને એને કેવો સંબંધ છે કે વ્યવહાર નહીં એ જ્ઞાતા નહીં સંબંધ છે. મારે ને વ્યવહાર નહીં એ જ્ઞાતા નહીં સંબંધ છે. નિશ્ચય ને જયારે આત્માની સાથે જ્ઞાતા નહીં સંબંધ થાય છે, નિશ્ચય ને આત્માની સાથે આત્માનો જ્ઞાતા ને જ્ઞાનનો સંબંધ થાય છે નવો, જ્ઞાતા હું અને જ્ઞેય પણ હું ને જ્ઞાન પણ હું એવા જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એવા ત્રણ ભેદ નો વિલય થતા અનુભૂતિ થાય અને જયારે એ અનુભવ થાય ત્યારે જ્ઞાન પ્રગટ થાય એ ત્યારે જ્ઞાતા જ્ઞેયની સાથે એનો એકત્વ રૂપ નો જ્ઞાતા જ્ઞેય નો નિશ્ચયથી સ્મરણ પ્રગટ થયો ત્યારે એ જ જ્ઞાન માં જગત ના પર પદાર્થો પર પ્રકાશ હોવાને કારણે જળાઈ જાય છે તેથી જગત ના પદાર્થો જ્ઞેય છે મને તો પદાર્થ નિમિત્ત નથી નિમિત્ત નથી તો ઈષ્ટનિષ્ઠની કલ્પના નહીં પ્રશ્ન નિમિત્ત બનાવો તો ઈષ્ટનિષ્ઠની કલ્પના થાય ને ભેદ પાડો ને તમે પણ જગતના બધા પદાર્થો જ્ઞેય માત્ર છે ત્યારે આ જ્ઞાન પ્રગટ થાય છે સદૃશ્ય શ્લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ એટલે આત્મા અન્ય છે હો અન્ય થશે એમ નહીં અનાદિ અનંત અન્ય છે માટે આત્મા અવ્યક્ત છે સદૃશ્ય શ્લોક વ્યક્ત છે તેનાથી આત્મા અન્ય છે તેથી આત્માને અવ્યક્ત કહેવામાં આવે છે આ નવકર્મ ની વાત થઈ હવે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ની બીજા બોલ નો વાક્ય કસાયો સમૂહ છે ભાવક ભાવ શું કહ્યું કસાયો આત્મામાં થાય છે એમ ન લેવું ભાવક નો ભાવ છે એ જ્ઞાયક નો ભાવ નથી કસાય છે કસાય ના પરિણામ છે એ ભૂતગલ ના પરિણામ છે જીવ ના પરિણામ નથી હવે છત્રી કથા કઠોળ પડશે પણ ભલે પડે રોગ નીકળી જશે વાહ એ તો બહુ છે હવે આ અનુભૂતિથી પરભાવ નું ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું આત્માનો સાક્ષાત અનુભવ થયો ત્યારે પરભાવનું એમ જોજો એક એક શબ્દ નક્કી મેં છે આ અનુભૂતિથી એટલે આત્માનો જયારે સાક્ષાત અનુભવ થયો સંજ્ઞાન થયું ત્યારે પરભાવનું કસાયો છે એ પરભાવ છે પરભાવનું ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન જુદાપણું કેવા પ્રકારે થયું એવી આશંકા કરીને પ્રથમ તો જે ભાવક ભાવ છે ભાવક નો ભાવ છે એ જ્ઞાયક નો ભાવ નથી ભાવક ભાવ એટલે શું એનો અર્થ કરે છે ભાવક ભાવ મોહ કર્મ ના ઉદયરૂપ ભાવ એ બધો મોહ કર્મ નો ઉદય છે એ જીવના પરિણામ નથી મોહ કર્મ ના ઉદયરૂપ ભાવ તેના ભેદ જ્ઞાન નો પ્રકાર કહે છે તેનાથી હું જોયો છું એ ભાવક નો ભાવ છે મોહ કર્મ નો ભાવ છે ભાવક કયો ભાવક એટલે દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મ નો પણ એક ભાવ છે દ્રવ્ય કર્મ નો પણ રાગ દ્વેષ સુખ દુઃખ ના પરિણામ એ દ્રવ્ય કર્મ નો અનુભાગ રસ છે એ જ્ઞાન માં જણાતા હું રાજી ને હું દેશી એને ભ્રાંતિ થાય છે અને અનુભૂતિ થાય ત્યારે કઈ રીતે ભાવક નો ભાવ છે મારો ભાવ પરભાવ છે ફરીથી આ અનુભૂતિથી એટલે આત્માનો જયારે આત્માનો અનુભવ થાય છે ત્યારે એને ભેદ જ્ઞાન થયું શું થયું કે આ પરભાવનું ભેદ જ્ઞાન થયું એટલે રાગ દ્વેષ મોહ એ મારો ભાવ છે એમ એમ લાગતું હતું ક્રોધમાન માયેલો હવે મારું તો જ્ઞાન છે હવે જ્ઞાન પ્રગટ થયું ત્યારે જ્ઞાન પ્રગટ થતા વેગ જે રાગ દ્વેષ થાય છે એ મોહ કર્મનો અનુભાગને રસ છે એ મારો ભાવ નથી પરભાવ છે એને પરભાવના ખાતામાં નાખ્યું પેલા પોતાના પરિણામ માનતો હતો હવે જયારે જ્ઞાન પોતાના પરિણામ પ્રગટ થયા જ્ઞાન દર્શન ચારિત્ર એ પોતાના પરિણામ થયા એ જીવના પરિણામ છે માટે પોતાના પરિણામ અને જે રાગ ને દ્વેષ કે સુખ દુઃખ ના ભાવો છે એ ભાવક નો ભાવ છે એ જડ નો ભાવ છે એ પૂતગલ નો ભાવ છે એ મારો સ્વભાવ નથી ભાવક ભાવ મોહ કર્મ ના ઉદય ભાવ તેના ભેદ જ્ઞાન નો પ્રકાર કહે છે હવે જુઓ ભાવાર્થ તેનો કાઢો ભાવાર્થ તેનો લઈ લો આ બીજો બોલ ભાવક નો ભાવ છે ને જરા એ ઝીરો છે પેલા કહેશે એનું કામ છે કે અનંત સાચી એણે એમ જ માન્યું છે કે રાગ દ્વેષ સુખ દુઃખ ના ભાવ તો જીવમાં થાય પણ રાગના નિમિત્તે રાગ થાય છે, ક્રોધના નિમિત્તે ક્રોધ થાય છે, એક જળ કર્મમાં અનુભાગ એક રસ પ્રગટ થાય છે, એ જ નામનો. અને એનો નિમિત્ત પામીને આપો તો એને જોઈને એ રીતે પરણી જાય છે કે હું ક્રોધી, એટલે એને અજ્ઞાનમય ક્રોધમય માયા લોભના પરિણામ થાય છે. એવું જયારે ભેદ જ્ઞાન થાય અંતરથી, ત્યારે આવા જ્ઞાન પ્રગટ થાય છે. પછીનો જે ક્રોધ પ્રગટ થાય છે, જેના સંબંધથી થાય છે એનો છે મારો નથી, એટલું ભેદ જ્ઞાન થઈ જાય છે. અંદરનું ભેદ જ્ઞાન છે મોહનદાસ, આ તો અંદરની વાત છે. હવાર જીવ આ બહુ કર્મ છે, તે બહુ કર્મ તે જળ ઉદગલ દ્રવ્ય છે, ચોખ્ખું ઉદગલ છે, તેનો ઉદય કલુષ મનોભાવરૂપ છે. એ જે ઉદય એટલે એનો પ્રકાર, એના પરિણામ, મોહ કર્મના પરિણામ એ કલુષ મલિન ભાવરૂપ, એ ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી ઉદગલ નો વિકાર છે, કે જીવનો વિકાર છે. અધ્યાત્મની દ્રષ્ટિ રામજીભાઈ અપૂર્વ છે, શુક્લ છે, એને અનંતતાથી એમ માની લીધું છે કે રાગ દ્વેષ જીવમાં થાય ને જીવનો પરિણામ છે. પણ અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિએ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાની એમ જાણે છે જ્ઞાનમાં કે જ્ઞાન જ મારું કર્મ છે, અને આ રાગ અને દ્વેષ એ બધા મોહ કર્મના ભાવો છે, મારા સ્વભાવો નથી, મારાથી જીવા છે. વિકાર છે જ શબ્દ વાંચવો, કથનચિત ઉદગલ નો ને કથનચિત જીવ નો એમ નથી, બે ભાગ પડી ગયા. એટલે તો આ લીધી છે વાત, જીવનો વિકાર છે મોહ રાગ ને દ્વેષ, એ વાત તો જગતે સાંભળી છે. પણ એ ઉદગલ નો વિકાર છે અને હું તો જ્ઞાન લઉં છું એ વાત જગતે સાંભળી નથી, ને અધ્યાત્મ શાસ્ત્ર સિવાય ક્યાંય મળવાની પણ નથી. જૂનાગમમાં પણ તમે ઘણા શાસ્ત્રો જોશો તો એમાંથી નહીં મળે, અધ્યાત્મ શાસ્ત્રમાંથી આ વાત મળશે. છે ચોખ્ખા શબ્દોમાં બીજો અર્થ ન થાય, તે ભાવ પણ છે, તે ભાવ પણ મોહ કર્મનો ભાવ, મોહનો ભાવ નહીં. હજી આગળ અલ્પવિરામ છે, આ તો પૂર્વાર્ધ છે, હજી ઉત્તરાર્ધની વાત બાકી છે. અલ્પવિરામ છે, અલ્પવિરામ અલ્પવિરામ અને અર્ધો વાક્ય પૂરું વાંચો એમ કે છે, ઉતાવળ ન કરો. મોહ કર્મનો ભાવ હોવાથી પૂદગલનો જ છે, સમ્યકાંતિનું આત્માનો નહીં ને પૂદગલનો જ વિકાર છે, આ ભાવકનો ભાવ છે. કોઈ જયારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, એટલે જ્ઞાનમાં આવે છે, જાણવામાં આવે છે, ત્યારે ઉપયોગ પણ વિકારી થી રાગાદિરિક મલિન દેખાય છે. અજ્ઞાની બની ગયો, પરના ભાવને પોતાનો માયનો, જ્ઞાનની સ્વચ્છતામાં જેમ દર્પણની સ્વચ્છતામાં અગ્નિની ઉષ્ણતાને જ્વાળા દેખીને બાળકને શું કરી છો ઉનો થઈ ગયો, એમ સ્વભાવનું લક્ષ ચૂકેલો આત્મા એ મોહ કર્મના ભાવને પોતાનો ભાવ માયનો, એને પોતામાં મોહ ઉત્પન્ન થઈ જાય. મોહના નિમિત્તે મોહ ઉત્પન્ન થાય છે, રાગના નિમિત્તે રાગ ઉત્પન્ન થાય છે. સામે અહીંયા જે લૈંગિક ભાવ છે એવા નામનું પૂદગલ કર્મ છે. એ વખતે ક્રોધના ઉદયમાં જોડાતા ક્રોધ થાય છે, જ્ઞાતા રહેવું જોઈએ. એને બદલે એનું લક્ષ કરીને એની જ્ઞાનની સ્વચ્છતામાં જ્યાં એ રસ જણાણો ત્યાં એ હું છું, એમ એને ભ્રાંતિ થતા અજ્ઞાની બની જાય છે. આમાં જો ભૂતગલનો વિકાર છે, આ ભાવકનો ભાવ છે, તો જયારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે એટલે જાણવામાં આવે છે, ઉપયોગ થશે છે ને, આત્માનો ઉપયોગ થશે છે એમાં આવે છે ત્યારે ઉપયોગ પણ, જો હવે સંસાર ઉભો થયો, ઉપયોગ પણ વિકારી થઈ રાજાજી રૂપ મલિન દેખાય છે. આ ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મ હતું, ચાલું એ દ્રવ્ય કર્મમાં જોડાઈ ગયો, જોવાનો એટલે અહીંયા રાગ જો અજ્ઞાની બની ગયો, વિકારી થઈ રાગાદી મળી ગઈ. જયારે તેનું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે, અને આ કલુષતા છે. બીજો બરાબર વાંચ્યો, આ સમાચાર માં છે એને આવી રાખજો બરાબર. બીજી ફરે નહી, જ્ઞાન દર્શન નો ઉપયોગ માત્ર છે આત્માનો. શક્તિની વ્યક્તિ, શક્તિની વ્યક્તિ રાજ નથી. શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. અને આ કલુષતા રાગ દ્વેષ મોરૂપ છે કે દ્રવ્ય કર્મરૂપ જળ પૂતગળ દ્રવ્ય ની છે. જીવની છે કે પૂતગળ ની, રાજદેશ ની સ્થિતિ, અધ્યાત્મ ની વાત બેઠે નીચે થોડી બેઠાડા લઈ શકશે. મારી શક્તિની વ્યક્તિ થાય મારામાંથી તો શું થાય, મારામાંથી જૈન દેખું જ્ઞાન ને બેઠું બે થાય, બીજું કઈ થાય. અને આ જે રાગ ને દ્વેષ થતા હતા એ મારા નથી, એ તો પૂતગળ નો વિકાર દ્રવ્ય કર્મ ના પરિણામ છે. રાગ દ્વેષ મોરૂપ છે તે દ્રવ્ય કર્મ રૂપ જળ પૂતગળ દ્રવ્ય ની પરિણતિ છે. રાગ પૂતગળ દ્રવ્ય ની પર્યાય છે એમ કે છે જીવની નહીં. ત્યારે જીવના પરિણામ શું કરવું? હવે જીવ પરિણામ વગર નો રહ્યો તો કે ના, વિજ્ઞાન દર્શન ઉપયોગ શક્તિ વ્યક્તિ થતી જાણના દેખના રહી ગયો, જાણના દેખના રહી ગયો. અને રાગ દ્વેષ કર્મ માં રહી ગયા, બે પદાર્થ જુદા પડી ગયા, તારું કામ થઈ ગયું. હાય હાય રાગ દ્વેષ શું થશે, શું થશે? જ્ઞાન દર્શન ની શક્તિ ની વ્યક્તિ પ્રગટ થઈ ગઈ. તારે જે જોતું તો એ પ્રગટ થઈ ગયું, નાતા દ્રષ્ટા થઈ ગયો. તું નથી ઉભા જ્ઞાન દર્શન મોક્યો એટલે રાગ દ્વેષ ઉભા નથી. આ અને જ્ઞાન દર્શન માં એમ જણાય છે કે આ કલુષતા છે કે પૂતગળ દ્રવ્ય ની છે, મારો સ્વભાવ નથી. એવું જ્ઞાન નું ઉગ્ર થઈ ગયું. અહીંયા રાગ થતો તો ત્યાં સુધી દ્રવ્ય કર્મ નહીં થતું હતું. અહીંયા શક્તિ ની વ્યક્તિ જ્ઞાન દર્શન પ્રગટ થી નાતા દ્રષ્ટા એટલે જગત ના બધા પદાર્થ રહી, દ્રવ્ય કર્મ તો રહ્યું, એનું પરિણમન પણ રહ્યું, પણ એમાં જોડાયો નહીં. જ્ઞાન આત્મામાં જોડાઈ ગયું. ત્યારે ભાવક ભાવ જે દ્રવ્ય કર્મ રૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદ જ્ઞાન થાય છે. જ્યાં બીજો બોલાવવાનું છે ને એના અનુસંધાન માં આવી જાય. જો ભાઈ આમાં જે સમજે નહીં એ સ્વસંતન થાય એવી છે, સમજે નહીં ને તો સ્વસંતન બની. જ્યાં હિંસા જે ચોરી ના પરિણામ કરે પોતે નાતા દ્રષ્ટા ભાવ તો પ્રગટ થયો નથી, એટલે કે આ તો પૂતગળ ના પરિણામ મરી જાય. સાચો પારો છે, આ સમજીને સમજવા જેવું છે. એ તો પતન થઈ જાય માણસ ની જો સમજે નહીં તો. પોતે જ્ઞાન દર્શન રીતે તો પ્રયમ નથી, દ્રષ્ટિ તો બ્રહ્મ પર બહુ નથી, અજ્ઞાની છે. રાજદેશ મોહ તો થાય છે, મમતાના પરિણામ થાય છે. આ તો બહુ સારું કામ થઈ ગયું. હવે તો આ મમતાના પરિણામ પૂતગળના ખાતામાં નાખો. પણ પૂતગળના ખાતામાં નાખો તો મમતાના પરિણામ, પણ તને કઈ જ્ઞાન થયું આત્માનો અનુભવ થયું તો નથી થયું નથી થયું તો પરિણામ સારા છે. પૂતગળ માં નથી મરી જાય, આ તો સ્વભાવ દ્રષ્ટિએ એને પૂતગળ ના થયા છે. પર્યાય દ્રષ્ટિએ તો જીવના છે, પર્યાય દ્રષ્ટિએ તો મોહરાજ છે, જીવના પરિણામ છે, ચેતન નો વિકાર છે. પણ દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો, અનુભવથી જોવામાં આવે તો ભેદનાની એમ કહે છે કે હું તો મારી ચૈતન્ય શક્તિ તો જ્ઞાન દ્રષ્ટિ ઉપયોગ કરે છે. આ રાજદેશની સ્વાવે મારો સ્વભાવ નથી, એ તો પૂતગળ નો ભાવ છે. ધાર છે તરવાર ની દોહેલી ધોયેલી જુનિયર કરી એ સમજ્યા વિના આ ભેટમાં બાંધે તલવાર. પણ કદી ન ફરવતા આવડે તો પોતાનું માધું માથું આ કાપે આ ચાદવા જે રમત છે. સમજવું જોઈએ કઈ અપેક્ષા નો કથન છે. ત્યારે ભાવક ભાવ જે રીતે કર્મરૂપ મોહ નો ભાવ તેનાથી અવશ્ય ભેદ જ્ઞાની. ભાવક નો ભાવ છે, રાજદેશ મોહ છે એ ભાવક નો ભાવ છે. ક્ષત્રિય કાઠા નો ભાવ ચાલે છે. રાજદેશ મોહ ભાવક નો ભાવ છે, કસાઈ નો સમૂહ એ ભાવક નો ભાવ છે. હોવ ગણ તક કાઠા ચાલે છે. બીજો બોલ, કસાયો નો સમૂહ. હા, એ કસાય ક્યાં થાય છે? કોઈ ભાવક નો ભાવ છે, દ્રવ્યતરમ નો ભાવ છે, મારો ભાવ નથી. કસાય નો સમૂહ છે ભાવક ભાવ, નાયક ભાવ નથી, એ ભાવક ભાવ છે. નાયક ભાવ જુદો, નાયક ભાવ ની વાત હવે આવશે. નાયક ભાવ ની વાત હવે આવશે. આ તો ભાવક નો ભાવ છે. તેનાથી જીવ અન્ય છે. હા હા, ભગવાન આત્મા અન્ય છે, જુદો છે, માટે આત્મા અવ્યક્ત છે. લોકર્મ તેનાથી જુદો કાઢ્યો આત્મા. પછી ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ, કસાય નો સમૂહ છે ભાવક ભાવ. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ને અભેદ કરીને એને દ્રવ્ય કર્મ ભાવકના ભાવ માને છે. એનાથી આત્મા જુદો છે. રાજા બી થી આત્મા જુદો છે. રાજને આત્મા એક નથી, જુદો છે, જુદા પણ બતાવે છે. અન્ય છે વાત વાત ને, અન્ય છે, એ અન્ય છે, અન્ય તો જુદો, જુદા પણ. માટે આત્માને અવ્યક્તામાં બે બોલ છે. બીજો બોલ, ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે. માટે આવે છે ચૈતન્ય, ચૈતન્ય સામાન્ય, સામાન્ય એકરૂપ સંતોષ અનાદિ અનંત એ જ્ઞાય ભાવ જે દ્રવ્ય કહેવાય, એ ચૈતન્ય સામાન્ય આત્મા છે. એમાં જેમ અનંત ગુણ ગર્ભિત છે, અનંત જેમ ગુણો ગર્ભિત છે, એમ એની અંદર હવા વાળી શુદ્ધ પર્યાય પણ અંતરલીન રહેલી છે. એક સમયની પ્રગટ પર્યાય સિવાય ચૈતન્ય સામાન્ય કહેવાય. પર્યાય ને ઉત્પાદ કહેવાય, પણ ઉત્પાદ વિનાની બાકી જેટલી પરિણામ પર્યાય પ્રગટ થવાની છે તે ચૈતન્ય સામાન્યમાં અંતરલીન છે. જૈતિક સામાન્યમાં ચૈતન્ય હો, ભાવક ભાવની નહીં, રાગની નહીં. એક એક શબ્દ ની કિંમત ભાવક ભાવ ને તો કાઢી નાખો, એ તો ચૈતન્ય ભાવ છે. ત્યારે પછી ચૈતન્ય પરિણામ થાય કે નહીં થતા, તો પરિણામ જેટલા અંતરમગ્ન છે ચૈતન્ય સામાન્યમાં કે સામાન્યમાં ચૈતન્યનું સર્વ વ્યક્તિઓ, ચૈતન્યનું એની તો પૂતગલની જડની વ્યક્તિ હતી રાગ દોષો, એને તો ભાવક ભાવમાં કાઢી નાખો, એ તો ભાવકનો ભાવ છે, એ તો જીવનો ભાવ નથી. પણ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ એટલે પર્યાયો, જે થવા વાળી ભવિષ્યમાં થવા વાળી બધી પર્યાયો નિમગ્ન છે, અંતર્ભૂત છે, આત્મામાં ડૂબેલી છે પર્યાયો. એક વર્તમાન પર્યાય સિવાય આખા દ્રવ્યને ચિત્ત સામાન્ય કહેવાય. અને એ ચિત્ત સામાન્યમાં ભવિષ્યની પર્યાય થવા વાળી શુદ્ધ પર્યાયો હો, અશુદ્ધ પર્યાય નહીં. રહ્યા જેટલી શુદ્ધ પર્યાય પ્રગટ થવાની છે સાદી અનંતકાળ આજથી પછીની, એ બધી પર્યાય ચિત્ત સામાન્યમાં અંતરમગ્ન લીન રહેલી છે, શક્તિરૂપ છે. એ શક્તિની વ્યક્ત પર્યાય સ્થળ આવે, જેમ જેમ સ્થળ પાસે તેમ તેમ એક પર્યાયમાંથી બહાર આવે. માટે ચિત્ત સામાન્યમાં સર્વ ચૈતન્ય વ્યક્તિઓ, જળની વ્યક્તિ રાજદેશી જળની વ્યક્તિ છે, ઉદગલની વ્યક્તિ છે, જેને થોડુંક પણ રાગથી જુદા પણ ભાષો એને તો એને આ આપશે. બાકી રાગને આત્મામાં જોયા કરે તો આ થોડું એને ખ્યાલમાં આવશે. ચિત્ત સામાન્યમાં એટલે આત્મામાં ચૈતન્ય નહીં, બીજું નહીં, જળની નહીં, જળની પર્યાય તો કાઢી નાખી બીજા બહુને, ચૈતન્ય સર્વ વ્યક્તિઓ એટલે પર્યાયો ભવિષ્યમાં થવા વાળી એ નિમગ્ન અને અંતર્ભૂત છે. માટે આત્મા અવ્યક્ત છે, એ શુદ્ધ પર્યાયની વાત કરી. ચૈતન્ય એને સ્વીકાર આવ્યા વગર રહેલી, એને આત્માનું ભાન જેને થાય, એને જે પર્યાય પ્રગટ થવાની છે એ મારામાં અંતરહીન છે. મને લીલી પદની સદુપયોગ એ યથાથા ચંદ્ર કે કેવળ જ્ઞાન એ બધી પર્યાયો જે થવાની છે મારામાંથી, એ શક્તિની વ્યક્તિ એ શક્તિના બધી પર્યાયો ડૂબેલી છે. કેમ કે જે સ્થિરતારૂપના પરિણામ, આનંદરૂપના પરિણામ, મોક્ષના પરિણામ એ આવે છે ક્યાંથી? કે કર્મ માંથી આવતા, દ્રવ માંથી, જળ માંથી આવતા, પણ પોતાની શક્તિ ની વ્યક્તિ થાય છે. પણ એ શક્તિ ની વ્યક્તિ ક્યારે થાય? તે વ્યક્ત કરીએ શક્તિ નું કોઈ તો શક્તિ ની વ્યક્તિ ક્યારે થાય? તે વ્યક્ત થવા વાળી પર્યાય શક્તિ માં હોય તો લીલીટી પર કદે નાની, રંગે કાળી અને પીખાસ ઓછી, પછી એને ઘૂંટવામાં આવે ચેસઠ કોરી પીખાસ ની વ્યક્ત અવસ્થા થઈ અને કાળીને બદલે લીલી લીલો રંગ બહાર આવ્યો. એ ક્યાંથી આવ્યો? પથ્થરમાંથી આવ્યો હતો, એમાંથી આવ્યો, એમાં નિમગ્ન હતી પર્યાયો. એક પોરી પીપરની પીખાસ પ્રગટ હતી, પણ ત્રેસઠ કોરી જે પીખાસ હતી તો લીલી પીપરની સામાન્ય શક્તિમાં એની વ્યક્તિઓ બધી અંતરલીન હતી. જેમ જેમ એને ઘૂંટવામાં આવે તેમ બે પોરી, ત્રણ પોરી, ચાર પોરી, ચોસઠ પોરી બની જાય. શક્તિની વ્યક્તિ એ શક્તિમાંથી વ્યક્ત અવસ્થા પ્રગટ ક્યારે થાય? તે પર્યાયો શક્તિમાં હોય ત્યારે. હોય એમાંથી આવે બાર, ન હોય એમાંથી ના આવે. એમાંથી ખૂબ સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, માટે ભગવાન આત્મા અવ્યક્ત છે. વ્યક્ત પર્યાયની વાત નથી, જે શક્તિ રૂપે પર્યાયો છે એ આત્મા છે, એ વ્યક્ત છે, એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એ છે અંતર્મગ્ન જે પર્યાયો ભવિષ્યમાં પ્રગટ થવાની છે, એ અત્યારે દ્રવ્યરૂપ છે, એ પારિણામિક ભાવે છે, એ ઉપસમ ક્ષોભસમ કે સ્થાયી ભાવે થઈ નથી, થશે ખરી પણ થઈ નથી. જ્યાં સુધી તે શક્તિરૂપ છે ત્યાં સુધી તે પારિણામિક ભાવે છે બધી વ્યક્તિઓ. પણ જયારે વ્યક્ત પર્યાય પ્રગટ થાય ત્યારે કોઈનું નામ ઉપસમ, કોઈનું નામ ક્ષોભસમ, કોઈ નામ નામ બદલી જાય. પારણામિક ભાવ ન રહીએ, ઉત્પાદ ઉત્પાદ પારણામિક ભાવ હોય નહીં. કોઈ બી ધ્રુવ પારણામિક ભાવ હોય એને બધી પર્યાયો પ્રગટ થવાની છે. અત્યારે ધ્રુવ કે છે ના પ્રગટ થયું જ નથી, વૈ થયું એવી વાત નથી. ભવિષ્યની જે પર્યાય પ્રગટ થવાની છે એ અંતરલીન છે, એ અંતરલીન છે. ભૂતકાળની એમાં સમાયેલી છે, પણ ભૂતકાળનો મિથ્યાત્વનો ભાવ જે જોઉં છો તો મિથ્યાત્વના રાગને લઈને દ્રવ્યમાં હમાણો નથી, નકર દ્રવ્ય શુદ્ધ થઈ જાય. એ જ્ઞનું વિશેષણ જે હતું, ઉત્પાદનું વિશેષણ હતું, એ ઉત્પાદ હતો ત્યાં સુધી હતું. મિથ્યા દર્શન રાગને દ્રોષને મોહની જે પર્યાય ચારિત્ર ગુણની એક સમયની હતી, એ ઉત્પાદરૂપ હતી ત્યાં સુધી રાગ હતો. એ પર્યાય જયારે જોઈ થાય છે ત્યારે રાગ તો એનું વિશેષણ છે, એ ફૂટ ને ઉડી જાય છે. કેમ કે ઉત્પાદનો નિમિત્તનો સંબંધ જોઈએ, જેવનો નિમિત્તનો સંબંધ છૂટી જાય છે, એટલે એ પર્યાયો બધું અંતરમાં જાય છે, રાગ બહાર રહી જાય છે. એ તો બ્રજે સિદ્ધ જ રહે છે પારિણામિક ભાવે. ઉત્પાદની પર્યાયો દ્રવ્યમાં ગઈ તો બરાબર છે, પણ પર્યાય જઈને પર્યાયનું વિશેષણ અંદર જતું નથી. જો પર્યાયનું વિશેષણ અંદર જાય તો સાધકને શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, તો શુદ્ધતા જે પ્રગટ થઈને વિતરાગતા એ તો અંદરમાં જાય, તો દ્રવ્યની સિદ્ધિ વધી જાય. દ્રવ્યમાં સિદ્ધિ ઘટે નહીં તો વધે નહીં, સંકોચ તેનો જેવો છે એવો આત્મા રહે છે. માટે એનું વિશેષણ છે રાગનો વિતરાગ ભાવ, એ ઉત્પાદનું વિશેષણ છે. પર્યાયો ભેગ થાય અંદરમાં ડૂબી જાય છે, પણ પર્યાયનું જે વિશેષણ છે એ અંદર જતો નથી. કેમ કે રાગને નિમિત્તનું અવલંબન જોઈએ, અને પર્યાય અંદર ગઈ તો દ્રવ્યની શક્તિમાં તો દ્રવ્યકર્મ ઉદય જ નથી, તો રાગ ક્યાંથી અંદર જાય? રાગ તો જ્યાં સુધી ઉત્પાદ છે ત્યાં સુધી કર્મના લક્ષ્ય થાય છે, તો એ દ્રવ્યકર્મના ઉદયના લક્ષ્યના રાગ ન થાય. હવે એ પર્યાય થઈ ઉત્પાદ હતી પર્યાય, એ થઈ જઈ જ્યાં જોઈ થઈ ગયું ત્યાં એનું અહીંયાથી લક્ષ છૂટી જાય છે અને પર્યાય અંદર રહી જાય છે. પણ રાગ બીજી પર્યાયમાં થાય, એ પર્યાયમાં રાગ લઈને અંદર ન હમાય. ભાવે ભાવિકારી સિદ્ધ નથી, સિદ્ધ પરમાત્માને ઇસ્ત્રીયંદર લીંછે અને દ્રીમાં હું લીંછે પરિણામી ભાવે છે. પણ જે ઉત્પાદ હતો તે સાઈડ ભાવ હતો, ઉત્પાદ હતો ત્યાં સુધી સાઈડ ભાવ હતો. એવું થાય છે ત્યારે સાઈડ ભાવ નથી પણ પરિણામી ભાવે થાય છે. એટલે એનો પૂર્ણ આનંદ જે ભક્ત પર્યાયમાં પ્રગટ હતો એ આનંદ લગ્ન જતો નથી પણ પર્યાય માત્ર જાય છે, આનંદ બહાર રહી જાય છે. બીજું પર્યાયમાં ઉત્પાદ આનંદ આવે છે. એ જાતનો જો આનંદ લઈને અંદર જતી હોય તો જે પહેલા વહેલા શુદ્ધ થઈ ગયા એનું દ્રવ્ય બહુ શુદ્ધ થઈ ગયું, વધારે આનંદ વાળું થઈ ગયું, ભરાઈ ગયો આનંદ. તો એમ નથી, એ તો જેવું છે તેવું નિબોધમાં હતું, એ સિદ્ધમાં છે. અનંતકાળ પહેલા સિદ્ધ થયા એનું વર્તમાન દ્રવ્ય જે છે એ નિબોધની જાતનું દ્રવ્ય છે. એ આનંદ વધી નથી ગયો એને, અનંતકાળ પહેલા સિદ્ધ થઈ ગયા એને દ્રવ્યમાં શક્તિમાં આનંદ વધી જાય. બિલકુલ સંકોચીર્ણ છે, ન વધે ન ઘટે. ઘણા કહે છે કે ભાઈ મીઠા તેની પર્યાય વહી ગયો અંદર, એ તો દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું, તો પછી અમારે કેનું અવલંબન લેવું? અરે મીઠા તો ભાવ અંદર નથી જતો, શ્રદ્ધાગુણની પર્યાયનું જે વિશેષ મીઠા તો ભાવ એને તો દર્શન મોના ઉદયની આરે સંબંધ છે. એનો ધ્યેય થાય ત્યારે એની સાથે સંબંધ છૂટી જાય છે, એનું પર્યાય અંદરમાં ચાલી જાય. એક પર્યાય જેમ થઈ છે ત્યારે તે સમયે ઉત્પાદ થઈને એ દર્શન મોહની આરે સંબંધ કરી લે છે. એક સમયમાં ધ્યેય ને એક સમયમાં ઉત્પાદ. જો કોઈ એમ કહે કે પેલા સમયે મિથ્યાત્વ પર્યાય જેમ થઈ અને બીજા સમયે મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ એમ નથી, એક સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ સમય એક છે. એટલે મીઠા તો કાયમ ટકી રહ્યો છે, તરત જ એક પર્યાયનો જ્યાં વ્યય છો, જે સમયે વ્યય છો તે સમય પર્યાયનો ઉત્પાદ થઈ ગયો. એટલે એ તો દર્શન મોહની આરે સંબંધ કરીને મીઠા તે રીતે આત્મા પરિણમે છે. અંતર રહ્યો નહીં તો તે સમય દર્શન થઈ જાય. આ એક મોહાની ચાર ચીરની વાત છે. વિશેષણ અંદર જાય છે, પર્યાય અંદર જાય, પણ પર્યાયનું વિશેષણ અંદરમાં જાય નહીં. તો તો મિથ્યા તો અંદર જાય તો તો દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું, તો પછી કોના આશ્રય સમય નક્કી થશે? તો તો સુધાશુદ્ધ પર્યાયનો પિંડ દ્રવ્ય થઈ ગયું એમ નથી. સુધાશુદ્ધ પર્યાયનો પિંડ દ્રવ્ય એ તો મતાર્થી માટે છે, આત્માર્થી માટે નથી. બીમારી બીજાનો રોગ, બીજાની દવા, બીજો પી જાય તો મરી જાય, એ તો સ્વચ્છંદી થઈ જાય તો એના માટે દવા આપવામાં આવી હતી. પર્યાય છે અશુદ્ધ અને પર્યાય માને શુદ્ધ તો એની ભૂલ હતી. એ સ્વીકારતો જ નથી. વિદ્યાભાસી જીવ છે એ પર્યાયો શુદ્ધ માને છે, ત્યારે એને સમજાવે છે કે ભાઈ પર્યાયો તો શુદ્ધ નથી પણ દ્રવ્ય શુદ્ધ છો, પર્યાયો તો તારી પર્યાયમાં અશુદ્ધતા છે એમ. એમ તો માન જેવો જેવો રોગી એને એ પ્રકારની સમજાવે કે જેને સાધ્યો તાવાયો એને ઈ આપે દવા, અને જેને ઉષ્ણ તાવાયો એને સાધી દવા આપે, જેવો રોગી એવી દવા આપવામાં આવે. પણ કોકની શીશી કોક પી જાય તો નામ વાંચવું જોઈએ કે આ મારું નામ આમાં નથી, આપણે નથી જેનું નામ હોય છે. આ પર્યાયનો વ્યયનો બહુ જોતો આવે છે. હા પર્યાય અંદરમાં કઈ વાત સાચી છે, જાય છે પર્યાય દેવમાં પણ અશુદ્ધતા લઈને જાતી નથી. પર્યાય નકર તો દ્રવ્ય આત્મા મેલો અને અશુદ્ધ થઈ ગયો બહુ, તો કોના આશ્રય તમને સમજી થશે? ત્રણેય કાળ જયારે જો ત્યારે વર્તમાન પર્યાયને ગૌણ કરો ત્યારે દ્રવ્ય કારણે જાય શુદ્ધ 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 અને પરિપૂર્ણ છે. નહીં શુદ્ધતા પણ બહાર રહી જાય, અશુદ્ધતા પણ બહાર રહી જાય, પર્યાય અંદર ડૂબી જાય છે. આ બહુ ચાલે છે, એટલે મુંબઈમાં પણ ઘણા મૂંઝવણ થાય છે. Hein? Lucia Vassi. Lucia Vassi ne kann ich bekommen. Lucia Vassi ne wolle plus, hein? Denn Lucia ne Abbas wäre. Meine Atman und Nubut Hegi und Mane wäre. Wenn Atman und Nubut Hegi und Anand alle sind, nee. Das ist Anand nicht hier auto. Dann wird man mal durch, nee. Du bist mir Sikar Kartel. Du, du kannst, 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 du निश्चय नो आभास निश्चय नहीं निश्चय नो आभास तू आत्मन अनुभव करे थे नहीं थे लाडवा खाए मिला कर बैठे गए शांति के शांति प्रमादी से उन्हें पंचासी टाइम में एक सौ बहुत जगह में बहुत खुला से निश्चय आभास नो व्यवहार आभास नो ले उद्या आभास नो त्रिक खुला समय में पंचासी टाइम में एक सौ बहुत में मनी जगह में खुला तो વાંચે પણ પ્રણમ તો નથી જ્ઞાન લીધો ભેદ વાંચે માં શું કરવું એની જગતના પદાર્થો વ્યય થતા નથી કેમ કે પોતાનું મિથ્યા સર્જ્યું છે અને જગતનો પદાર્થ બધા પદાર્થો ને મિલિત છે કેમ કે એક પરમાણુ મારો આખો જગત મારું એની બાદબાકી ન હોય મિથ્યા દર્શનમાં બાદબાકી ન હોય આ ઉંજાબાઈ થી એક અમારી દુકાન ને અમેરિકાની દુકાનો ને રશિયાની દુકાનો મારી નહીં ના એમ ન હોય બધી દુકાનો મારી હું અંદર મિથ્યા સલ્ય રહેલું છે એક પરમાણુ મારું તો આખો લોકા લોક મારો એનો બાદ બાકી ન હોય હવે તો અમારું ઘર માનીએ છીએ પારકું તો પારકું નથી માનતો તું તારા ઘરને તો તું મારું માન્યું ને તો પરને મારું માન્યું ને પરને તો જેટલા પર હોય એટલા મારા છે વાલીઓ કે નહીં શ્રદ્ધા છે તો અનંત પુરુષાર્થ કરવો પડશે હો અમે તો અમારી દુકાન ને મમતા કરી છું બાજુ બાજુ દુકાન મારી છે ક્યાં માનવી છું આત્મા સિવાય એને તું મારું માની લે છો તો આત્મા સિવાય જેટલું છે એટલું મારું છે એમ માનીએ છીએ એક વખત મનુચંદાએ પ્રશ્ન કર્યો આચાર્ય કે અમારા ઘરને અમારું માનીએ છીએ આ રશિયાના ઘર ને અમેરિકાના ઘરને તમારું માનતા હોય ના રશિયાના જેટલા મકાન છે અને અમેરિકાના જેટલા મકાન છે વિશ્વમાં એટલા મારા છે એમ તમે માનો છો તો કે ના અમે માનતા નથી પછી કહ્યું આ આ ઘર છે એ પર છે કે શો પછી તો પર છે એ પરને મારું માનું છું કે હા એટલું તો મારું માનું છું તો એક પરને મારું માન્યું તો જેટલા આનંદ પર છે એને મારું માન્યું માન્યું ને માન્યું નિશ્યાભાષી તો પર્યાયમાં રાગ છે ને ઉતરાતા માને પર્યાયમાં મતિશી છે ને કેવળ જ્ઞાન માને નિશ્યાભાષ એનું પ્રકરણ છે મોક્ષનાર પ્રકાશમાં કઈ વાંચી લઈએ પર્યાયમાં રાગ છે એ વિતરાજા માને પર્યાયમાં મતિ સુખ છે અને કેવું જ્ઞાન માને છે પર્યાયમાં દુઃખ છે અને અતિન્દ્ર સુખ માને છે એટલે એને પર્યાયનું જે જ્ઞાન છે એ ખોટું થઈ ગયું તો પર્યાયનું જ્ઞાન જ્ઞાન ખોટું તો એને આત્માનું જ્ઞાન ખોટું થઈ જાય છે એ તો મોટી ભૂલ છે એ તો પાપી છે વિશ્વાભાષી તો પાપથી કોઈ ડરેલી વિશ્વાભાષી હોય ત્યારે પાપ હિંસા જે ચોરી હું તો શુદ્ધ છું અરે શુદ્ધ નથી પર્યાય તો અશુદ્ધ છો તો કે ના હું તો શુદ્ધ થઈ ગયો છું કેવી મોટી ભૂલ એને ધર્મ પામવાનો અવકાશ નથી શું કે સુખ સામાન્યમાં સર્વ વ્યક્તિઓ અંતરલીન છે માટે આત્માને અવ્યક્તવામાં આવે છે ત્રણ બોલ છે ઇત્રો ઉત્તર સૂક્ષ્મ છે પેલા કરતા બીજો સૂક્ષ્મ બીજા કરતા ત્રીજો સૂક્ષ્મ બીજા બોલ કરતા ચોથો ચોથા કરતા પાંચમો પાંચમા કરતા છઠ્ઠો સૂક્ષ્મ 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 આવે હવે કે છે ખનિક વ્યક્તિ માત્ર નથી શું કહે છે કે શક્તિની જે વ્યક્તિ પ્રગટ થઈ એ સમયના જે પરિણામ છે એ કાઢ ગઈ એ સમયમાં શુદ્ધ પરિણામ પર્યાય વ્યક્તિ પ્રગટ થઈ ખનિક છે આત્મા એવડો નથી શુદ્ધ પર્યાય જેવડો આત્મા નથી, શુદ્ધ પર્યાય જેટલો આત્મા નથી, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે આત્મા અવ્યક્ત છે. એક સમયની પ્રગટ જે પર્યાય છે, શુદ્ધ પર્યાય, એ પર્યાય નો અંશ છે, એને આત્મા ન માનો. સમ્યક દર્શનના પરિણામ તે આત્મા નથી. એક ક્ષણિક વ્યક્તિ જે છે પ્રગટ પર્યાય, એ પર્યાયને જો આત્મા માને તો પર્યાય વસ્તુ છે, તો દ્રવ્ય વસ્તુ થતી નથી. અહીંયા દ્રવ્ય વસ્તુ કરાવવાનું પ્રયોજન છે. પર્યાયનું જ્ઞાન કરાવે છે અને દ્રષ્ટિ દ્રવ્યની કરાવવી છે. જ્ઞાન લોકાલોકનું કરાવે છે, જ્ઞાન ભાવક ભાવનું કરાવે છે, જ્ઞાન વ્યક્તિનું પણ કરાવે છે અને દ્રષ્ટિ દ્રવ્યની કરાવવી છે. બહુ એક સાથે થાય છે. અમારે પર્યાયનું શું કામ? અરે દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાયનું જ્ઞાન થાય, થાય ને થાય. જો તને પરિણામનું જ્ઞાન થયું નથી તો તને સમય દર્શન પણ થયું. જ્ઞાન અનેકનું અને દ્રષ્ટિ એક ઉપર, એક દ્રવ્ય ઉપર, આત્મા ઉપર દ્રષ્ટિ પડી જાય ત્યારે એ જ્ઞાની કહે છે કે આ ક્ષણિક વ્યક્તિ જે ચારિત્રની પર્યાય ભૂલે સ્થિર કરી સમજ થઈ છે. ક્ષણિક વ્યક્તિ એટલો હું નથી, તે હું નથી, માટે હું તો અવ્યક્ત છું. આ એક સમયનો જે ઉત્પાદ છે ક્ષણિક વ્યક્તિ, એ નહીં કે આત્મા નથી, પણ ધ્રુત આત્મા છે. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. એક સમયનો પરિણામ નાશવાન ક્ષણિક અનિત્ય આત્મા નથી. એમાં આત્માનું લક્ષણ નથી. શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે એમાં આત્માનું લક્ષણ નથી. આત્માનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે, નિત્ય લક્ષણ છે, શાશ્વત લક્ષણ છે. આજે પર્યાય વ્યક્ત કરીને પ્રગટ થઈને તેનું લક્ષણ તો ક્ષણિક છે, પણ લક્ષણ જુદું પડી ગયું આત્માથી. આત્મા અવિનાશી અને પર્યાય નાશવાન. આત્મા નિત્ય, પર્યાય નિત્ય, બેના લક્ષણ જુદા છે. એક વાત, દ્રવ્યનું લક્ષણ પારણામિક પણ છે અને જે આ પર્યાય પ્રગટ થઈ ચારિત્રની ચારિત્ર વંતરો, તેનું લક્ષણ સૌક્ષમ છે. એક સૌક્ષમ લક્ષણે લક્ષી પર્યાય છે અને પારણામિક લક્ષણે લક્ષી દ્રવ્ય સામાન્ય કહેવું છું. માટે ક્ષણિક વ્યક્તિ માત્ર લક્ષણ જુદા છે. એ બહેને એક લક્ષણ, લક્ષણ બધું ભેદ છે. માટે એ પર્યાયો મારા જ્ઞાનમાં જણાય છે, પણ એ પર્યાય જેવો હું છું, વ્યક્તિ માત્ર હું છું, એમ મારી દ્રષ્ટિમાં આવતો નથી. માટે હું અવ્યક્ત છું. એટલે ભોગ કરી દે છે, ભેટ કરી દે. આ તો આદિમમાં ભૂલી છે, એમાંથી નીકળે છે. ભાવો બ્રહ્માંડના સમયસારની સ્થિતિમાં કેવું હોય કે તારામાં ભાવો બ્રહ્માંડના, જેટલું એમાંથી કાઢો એટલું ઓછું. આજ કાઢો એના કરતા કાલ વધારે નીકળે, કર્મ બી વધારે નીકળે. એવું આની અંદર સાગર ભરે છે. ચલો ચલ, આ રેડિયો સ્થિતિ કઈ રીતે સાક્ષાત જાણે ભગવાન છે. આ જીનવાણીથી પણ ભગવાન છે, પૂજનીક છે જીનવાણી. જેમ કે મારા શુદ્ધાત્માને બતાવે છે, હે જીનવાણી, તારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે. હે ગુરુ, તારો જેટલો ઉપકાર માનો તેટલો ઓછો છે. તે મને આત્મા આપો. વા, હું તો લેવા કઈ સમર્થ નથી. આ અવ્યક્ત એટલે આત્મા, શુદ્ધાત્મા અને કા. અવ્યક્ત એટલે અવ્યક્ત છે, નથી દેખાતો, અથાણે નથી, એમ નહીં, પ્રગટ છે. પ્રગટનું નામ અવ્યક્ત છે, પ્રગટ વિદ્યમાન છે, પણ એનું નામ અવ્યક્ત અત્યારે આપ્યું છે. કેમ કે પર્યાયનું નામ વ્યક્ત આપવું છે, એટલે વ્યક્તની સામે સંધિ કરવા આત્માને અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્ત એટલે અપ્રગટ નહીં, પ્રગટ જ છે, વિદ્યમાન છે, પ્રકટ છે. પર્યાય જેમ પ્રગટ છે એમ દ્રવ્ય પણ પ્રગટ છે. બે અંશ પ્રગટ છે, એક અપ્રગટ ને એક પ્રગટ, એમ ન હોય. જો એક બે માંથી એક પ્રગટ અને અપ્રગટ હોય તો ભેદ જ્ઞાન ન થાય. બે વસ્તુ તમારા જ્ઞાનમાં વર્તમાન હોય તો આ હું નહીં, આ હું, એમ ભેદ જ્ઞાન થઈ શકે. ન્યાય સમજાય છે કે આત્મા પણ પ્રગટ છે અને આત્માના પરિણામ જે જ્ઞાન પરથી જાણવા દેખવાની અવસ્થા એ પણ પ્રગટ છે, બહુ પ્રગટ છે. હવે બે વચ્ચે જયારે બે પ્રગટ હોય તો ભેદ જ્ઞાન થાય કે ખનિક વ્યક્તિ માત્ર હું નહીં અને શ્રીકાળ વિનાયક ભાવ છે, હું બે વ્યક્ત છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, બહુ પ્રત્યક્ષ છે. પણ અહીંયા આત્માને અવ્યક્ત કહેવાનું કારણ જયારે પર્યાય ને વ્યક્ત કરી છે, તેથી તેની સામે શબ્દની સંધિમાં એની વિગતાની અપેક્ષાએ એની સંધિ કરવા માટે આત્માને અવ્યક્ત કહેવામાં અવ્યક્ત હોવા છતાં છે પ્રગટ. વર્તમાન પ્રગટ છે, જેમ મોક્ષ અપ્રગટ છે, અવ્યક્ત છે. મોક્ષના કારણે મોક્ષની પર્યાય અવ્યક્ત છે. મોક્ષની પર્યાય જેમ અવ્યક્ત છે એમ આત્મા અવ્યક્ત નથી. મોક્ષની પર્યાય તો ખરેખર અવ્યક્ત છે, વ્યક્ત નથી થઈ. પણ ભગવાન આત્મા તો વર્તમાન પ્રગટ છે. બે અંશ પ્રગટ હોય તો ભેદ જ્ઞાન થઈ શકે કે પર્યાય છે હું નહીં પ્રગટે હું. હા, પ્રગટના લક્ષણે લક્ષ કરવું જોઈએ. પ્રગટ તો પર્યાય છે તો એનું લક્ષ કરવું જોઈએ. અને દ્રવ્ય જે પ્રગટ પ્રત્યક્ષ છે વર્તમાન હયાતી તેનું લક્ષ કરતા એને શુદ્ધ પર્યાય પ્રગટ. હા, પ્રગટ થાય હો, પ્રગટ કરું નહીં, પ્રગટ થાય. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. હવે ત્રણ બોલ છે ને, ચાર બોલ છે, તો ચાર ચાર પાંચ મિનિટ થતો બાકી બે મિનિટ બાકી.